જેની પાસે દીર્ઘકાલ પર્યંત સુખ શાંતિ છે અને સંપત્તિ છે, પણ કઈ? ભગવદ સન્નિધિ, સત્સંગ, સદાચાર, સંયમ, આ સંપત્તિ જેની પાસે હોય એ દીર્ઘકાલ પર્યંત સુખી રહી શકે છે. અને એની સાથે જે મોહ છે, જીતિ મોહ મહિપાલ, એ અજ્ઞાનને આધીન ન થવું, અજ્ઞાનને વશ થયા સિવાય અંધકારને, અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાન પ્રકાશમાં, ભગવદ સન્નિધિમાં રહેવું, એ જ સાચો વિજય છે. ભરતજી અયોધ્યાની આસક્તિમાંથી, સત્તાની આસક્તિમાંથી નીકળી 10 દિવસે ચિત્રકૂટ પહોંચ્યા છે. ત્યાં સુધીની તપસ્યા છે, ઉપવાસ છે, સંયમ છે, સદાચાર છે, ભગવાનના પ્રત્યેની ભક્તિ છે, આ બધું જ 10 દિવસમાં અનુભવ્યું છે ભરતજીએ. જીતિ મોહ મહિપાલ, અને એ રીતે એ મોહને, એ અજ્ઞાનને જીતીને ભગવાન સુધી પહોંચી શકાય છે. સહિત વિવેક, આ વિવેક જેની પાસે હોય, આ સાચી સમજણ, આ સદાચાર, એ જ ઈશ્વર સુધી નિષ્ઠાપૂર્વક પહોંચી શકે છે. એ તો રસ્તાની અંદર અનેક વિઘ્નો હોય, માણસને અટવાવી દે, ભૂલભુલામાં નાખી દે, એને આગળ વધવા જ ના દે. કરત અકંટક રાજ, અને આ પ્રમાણે ભરતજી પણ પોતાના અંતઃકરણમાં ભગવદ ઉપાસના અને ભગવદ ભક્તિ સિવાય અન્ય કોઈ કાંટો નથી અંદર. બાકી માણસ કઈ પણ સાધન ભજન કરવા બેસે ને, ત્યારે વૃત્તિઓના કાંટા ત્યાં આગાડી રસ્તાની અંદર વિખરેલા જ પડ્યા હોય. સદવૃત્તિ હોય તો સારું છે, પણ અસદવૃત્તિના કાંટા એટલા બધા હોય કે એ પોતે પોતાના જીવનને અકંટક બનાવી શકે જ નહીં. સાધન ભજન ની અંદર અનેક કાંટા વાગ્યા કરતા હોય, ખૂંચ્યા કરતા હોય, પણ જેનું લક્ષ્ય એક છે કે મારે ભગવદ પ્રાપ્તિ જોઈએ છે, તો એને બીજા કોઈ પણ ઈચ્છાઓના, સંકલ્પના કાંટા, લોભ લાલચના કાંટા વાગે જ નહીં. અકંટક રહીને, નિષ્કંટક પોતાનું ત્યાં ગાડી શાસન, અને એ શાસન દ્વારા પોતે સુશાસિત થઈ અકંટક બની, અને પૂરા
સુખ સંપદા સુખા
દીર્ઘકાલ પર્યંત એ પોતાના સુખ વૈભવની અંદર નિરાતે વૈભવ કયો, ભગવત પ્રાપ્તિનો. એમાં સદાચાર, સત્સંગ, સંયમ, નીતિ, આ બધા જ સદગુણ, વિવેક, આ બધા જ એની પોતાની સંપત્તિ છે. અને એટલી બધી અઢળક સંપત્તિ એકત્રિત કરીને નિરાતે જીવે, કોઈ ઉપાધિ ન હોય, કોઈ પણ કુવિચાર ન હોય, કોઈ વ્યસન ન હોય, કોઈ દુરાચાર ન હોય, સુકાલ, દીર્ઘકાલ પર્યંત, અને સુરાજ, પોતાના જ શરીરનું, પોતાના જ જીવનનું રાજ્ય અકંટક રીતે માણ્યા જ કરે. બાકી દુનિયાને સીધી કરવા જઈશું તો ક્યારે કોઈ સીધું થવાનું નથી, આપણી જાતને જ સંભાળી લેવી પડે, અને પોતાના નિજ સુખને, આત્મસુખને, ભગવત પ્રાપ્તિના સુખને જ નિરાતે ભોગવ્યા કરે, એમાં કોઈ પણ જાતની અડચણ ન હોય. ખેડે એટલે કુબાઓ, નાના નાના વાસ. અત્યાર સુધીમાં તુલસીજીએ જે વનનો વૈભવ બતાવ્યો, અને હવે અહીંયા આગાડી નિવાસીઓ, ઋષિઓ અને એમના જપતપને માટે બતાવે છે. વન પ્રદેશ, આ વનની અંદર ઋષિ મુનિઓના નાના નાના આશ્રમો, ઘણા બધા નિવાસ ત્યાં આગળ છે, અને એ ભરતજી આ બધાને નિહાળ્યા જોયા. ભરતજી ભગવાનના માટે વનમાં આવ્યા છે અને વનની જે શોભા છે એ વનની શોભાનું દર્શન ભરતજીને થયું છે ને એ શોભાનું વર્ણન કરતા તુલસીજી કહે છે કે એટલા બધા ઋષિઓના જુદા 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 અલગ અલગ નિવાસ, નાના નાના આશ્રમો છે, જનુ પુર નગર, નાના નાના ગામ, બગીચા, નગર અને એની અંદર જુદા જુદા આવાસ, જેને કહેવાય સોસાયટીઓ, જેને કહેવાય જુદા જુદા વિભાગ, ગાંવ, ગનખેર, નગર અને ગામડાની અંદર જુદી જુદી સોસાયટીઓના વિભાગ હોય એને કહ્યું ખેરે. અને એમાં નગરનું વર્ણન કર્યું છે કે ઋષિ મુનિઓ છે, એમના નિવાસ છે, એ બધા નગર અને શહેર અને પરાના હોય જુદા જુદા. અને આમ ત્યાંનો જે વૈભવ છે એનું વિપુલ વિચિત્ર બિહગ મૃગ, ત્યાં આગાડી અનેક પ્રકારના પશુઓ પક્ષીઓ જેના રંગ જુદા છે, જેના આકાર જુદા છે, અને બધા જ જાણે ભગવાન
પ્રજા સમાજન જાઈ બખાન,
જાણે ભગવાન નું રાજ છે. ભગવાન અહીંયા આગાડી રાજા તરીકે વનવાસ ની અંદર બિરાજેલા છે. નગરો બતાવ્યા મુનિના વાસોને અને એની સાથે પ્રજા કઈ સુંદર મજાના જાત જાતના અવાજ કરતા હોય, જુદા જુદા રંગબેરંગ હોય, અને એવા પશુ પક્ષીઓ એ ભગવાનના રાજની સુરાજની આ પ્રજા છે. એમાં ખગહા ગેડા છે, હાથી છે, સિંહ છે, વાઘ છે, આ બધા જ પશુઓ છે એ જોઈને
એમ સરા,
જાણે રાજનો વૈભવ એનો સાજ કે જેની સરાહના એની પ્રશંસા કરવામાં આવે, એ બધા જ એકબીજાના વેર છોડીને રામરાજ ની અંદર કોઈ વેર નતો, કોઈ દુશ્મન નતો, કોઈ ભેદ નતો. અને કહ્યું છે રામરાજ ની અંદર તહ ભેદ નાટક નૃત્ય સમાજ, દંડ કોના હાથમાં હતો કે માત્ર સંન્યાસીના હાથમાં, અને જીતવાનું શું હતું, જીતી મન અસકાય રામચંદ્ર કે રાજ. જો આપણો કોઈ પણ દુશ્મન હોય તો આપણું મન છે, મન જો સારા વિચારનું હશે તો એ આપણો મિત્ર અને સ્વજન બનશે, પણ મનની અંદર જો વિચાર ખરાબ હશે તો એ જ વિચારો આપણા દુશ્મન બનશે, શત્રુ છે. એટલે રામરાજ ની અંદર જીતવા માટેનું કહ્યું હતું માત્ર એક મનને જ જીતવું. તો અહીંયા રામરાજ છે ચિત્રકૂટ ઉપર, એમાં બધા જ પશુઓ એકબીજાના પરસ્પરના વેર છોડીને અને સાથે જ ચરી રહ્યા છે, ખાઈ પી રહ્યા છે, જીવી રહ્યા છે. બાકી હાથીને ને સિંહને, એટલે બધા આવા વિરુદ્ધ સ્વભાવ વાળા પણ ભગવાનની સાથે હળી મળીને રહે છે. ઘરનો પરિવાર પણ પરસ્પર વેરઝેર વાળા હોય જ, અંદર વધતા ઓછા પોતાના મનના વિચારો હોય જ, પણ છતાંય પરિવાર છે આપણો, છે જે ભગવાનનો પરિવાર છે એમ સમજીને સૌની સાથે સુમેળથી રામ રાજ્યની માફક રે, પરસ્પરના વેર છોડી દઈને. બાકી પશુ પક્ષીઓને એકબીજાનો આહાર જ હોય, એકબીજાના વેર જ હોય, છતાંય ભગવાનની સન્નિધિમાં સૌ પરસ્પર વેર છોડીને બધા જ એક સાથે રહે છે. અને એ જાણે કે બધા જ ભગવાનનું લશ્કર સૈન્ય ના હોય, ચતુરંગીની સેન, બધા જ અંગો સહિત પાયદળ, રથદળ, હાથી, ઘોડા, બધું જ આ બધા જેમાં સમાયેલા છે એના માટે કહ્યું ચતુરંગીની સેન. ચાર પ્રકારના જેના અંગો છે એ બધા અંગો સહિત ભગવાનના આ જે પશુઓ છે, પક્ષીઓ છે, જલચર છે, ખેચર છે એ બધી જ એમની સેના છે એમ તુલસીદાસજી કહ્યું કે ભગવાન એકલા નથી, ભગવાન વૈભવ વગરના પણ નથી, સમસ્ત પ્રકૃતિના દર્શન કરાવે છે, પશુ પક્ષીઓ છે, વનસ્ત્રી પણ છે, અને એની સાથે પહાડોમાંથી નીકળતા ઝરણા નદીઓ એનો અવાજ છે એ પણ સુંદર સંગીતની માફક શોભી રહ્યો છે. અને મદોન્મત્ત હાથીઓ, હાથીનો અવાજ તો સાંભળ્યો છે ને, જ્યારે પેલી ભૂંગળ વાગતી હોય, તુરાઈ વાગતી, એક જ અવાજ, તીખો ઝીણો અવાજ હોય, એમ મત્ત ગજ ગાજહી. મદોન્મત્ત હાથીઓ જયારે ચિત્કાર કરે બોલે,
વિવિધ વિધિ વાજે,
અનેક પ્રકારના વાજાના વાગતા હોય, એને ભૂંગળો પેલી કહીએ આપણે, હાથીની ચીસ એવી હોય ને દૂર સુધી સંભળાય. હાથી એક અવાજ કરે એટલે એનો હાથીનો સમાજ 40-40 માઇલ સુધી એ અવાજને સાંભળી શકે. અને કઈ પણ આપત્તિનો અવાજ જો હાથીના માંથી નીકળે તો 40 માઇલના વિસ્તારમાંથી બધા જ હાથી દોડીને ત્યાં આગળ આવે. આ એનો સ્વભાવ છે, એના અવાજનો ની આવી શક્તિ છે. તો એ ભૂંગળો જે વાગે છે એના માટે કહ્યું કે કુંજ મનવ નિશાન વિવિધ વિધિ વાજઈ, જાણે ચારે તરફથી પેલા રણભેરી વાગતી હોય અને સૈન્ય આખું જ સજગ થઈ જતું હોય એવા સુંદર નિશાનોની માફક હાથીનો ચિત્કાર, હાથીનો અવાજ ત્યાં સાંભળવા મળે છે. એટલે ભગવાનની પાસે સૈન્ય આટલું મોટું છે પશુ પક્ષીઓનું, અને એની અંદર જે ભેરી ભૂંગળો, જે રણભેરી જેને કહેવાય, એ હાથી વગાડે છે, અને એનાથી એ સૈન્ય સજ્જ છે. ભગવાન એકલા નથી, કારણ ભગવાન તો સર્વમાં છે, પશુ પક્ષીમાં, સમોહમ સર્વભૂતેષ, પ્રાણી માત્રના જઠરાગ્નિ તરીકે ભગવાન બિરાજેલા છે. એટલે આ બધા જ પ્રાણીઓ પણ ભગવાનના વન પ્રદેશના લશ્કર સૈન્ય સમાન છે.